એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેને આમ જુઓ તો છેલ્લા થોડા સમયમાં ખાસ્સી એવી ચર્ચા જગાવી છે.
હા, રૂમાન આલમની લીવ ધ વર્લ્ડ બિહાઇન્ડ.
બરાબર, ઓક્ટોબર 2020માં આવી આ બુક. પેલો કોવિડનો સમય અને વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ હતો,
અને તરત જ એમ કે લોકો એની સાથે કનેક્ટ થઈ ગયા. નેશનલ બુક એવોર્ડ ફાઇનલિસ્ટ પણ રહી.
લેખક વિશે થોડી વાત કરીએ. રૂમાન આલમ, એમની બાંગ્લાદેશી અમેરિકન પૃષ્ઠભૂમિ છે.
હા, અને એમના લેખનમાં પેલું વર્ગ, જાતિ અને આધુનિક જીવનની જે ગૂંચવણો છે ને, એ બહુ સરસ રીતે આવે છે. એમની પેલી જૂની બુક્સ રિચ એન્ડ પ્રિટી કે ધેટ કાઇન્ડ ઓફ મધર, એમાં પણ આ ઝલક હતી.
પણ આ લીવ ધ વર્લ્ડ બિહાઇન્ડ એ તો સાવ અલગ જ સ્તર પર છે. એ આપણને પેલું વિચારવા મજબૂર કરે છે કે જ્યારે આપણી આસપાસની દુનિયા, આપણું જે માળખું છે, એ અચાનક ભાંગી પડે તો પાત્રો, એમના મનમાં શું ચાલે છે, મુખ્ય વિચારો, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું.
અને શરૂઆત તો કેવી જાણીતી લાગે ને, એકદમ ટિપિકલ.
હા, એક શહેરી પરિવાર, શ્વેત, મધ્યમ વર્ગીય, અમાન્ડા અને ક્લે,
અને એમના બે ટીનેજ બાળકો આર્ચી અને રોઝ, બધા બ્રુકલિનથી નીકળીને લોંગ આઇલેન્ડ આવે છે, એક સરસ વૈભવી ઘરમાં.
વેકેશન માટે. ઉદ્દેશ્ય શું? બસ શાંતિ, આરામ,
દુનિયાથી થોડા દૂર, પ્રકૃતિની નજીક. પહેલો દિવસ તો આમ જુઓ તો પરફેક્ટ જાય છે. સ્વિમિંગ પૂલ છે, સરસ નજારો છે, મોંઘીદાટ ગ્રોસરી શોપિંગ, બધું નિયંત્રણમાં લાગે છે.
એ નિયંત્રણનો ભ્રમ પણ એ લાંબો ટકતો નથી, ખરું ને? ક્યારે અને કેવી રીતે આથી શાંતિ ઢોળાઈ જાય છે? પેલો વાર્તાનો મોટો વળાંક ક્યારે આવે?
એ જ રાત્રે મોડેથી દરવાજા પર કોઈ ટકોરા મારે છે. બહાર એક વૃદ્ધ સુશિક્ષિત અશ્વેત યુગલ ઊભું છે. જીએચ એટલે કે જ્યોર્જ અને રૂથ વોશિંગ્ટન.
અચ્છા.
એ લોકો બહુ નમ્રતાથી કહે છે કે આ એમનું જ ઘર છે, અને ન્યૂયોર્કમાં કોઈ મોટો બ્લેકઆઉટ થયો છે એટલે એમને પાછા આવવું પડ્યું છે અહીંથી જ. પેલી અસ્વસ્થતાની શરૂઆત થાય છે.
અને આ અસ્વસ્થતા ખાલી અજાણ્યા લોકો આવી ગયા એના કારણે નથી હોતી, બરાબર ને? એમાં પેલું જાતિ અને વર્ગનું જે અંદરખાને ચાલતું હોય છે એ પણ ભળેલું છે, ખાસ કરીને અમાન્ડાના મનમાં.
બિલકુલ. અમાન્ડા જે પોતાને ઉદારમતવાદી સમજતી હશે, એના મનમાં તરત શંકાઓ ચાલુ થઈ જાય છે. આ લોકો ખરેખર માલિક છે? સાચું બોલે છે? એના વર્તનમાં પેલો સૂક્ષ્મ પૂર્વગ્રહ દેખાઈ આવે છે.
અને ક્લે, એનો પતિ.
ક્લે થોડો વધારે એમ કે સમાધાનકારી છે, પણ એ મૂંઝવણમાં તો છે જ. પણ ખરી ગરબડ ત્યારે થાય છે જ્યારે ખબર પડે છે કે ફોન બંધ, ઇન્ટરનેટ બંધ, ટીવી બંધ,
બધું જ બંધ.
હા, બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક જ નહીં. હવે આ બે પરિવારો જે એકબીજાને ઓળખતા નથી, એક જ ઘરમાં ફસાયેલા છે, એક અજીબ પરિસ્થિતિમાં.
એટલે આ ખાલી પાવર કટ નથી, પણ કંઈક બીજું જ, કંઈક મોટું બની રહ્યું છે એવો ખ્યાલ ક્યારે આવે છે?
બીજા દિવસે એક ભયાનક કાન ફાડી નાખે એવો અવાજ સંભળાય છે.
અવાજ? કેવો અવાજ?
એ જ તો, કોઈને ખબર નથી. એટલો તીવ્ર કે શરીરને દુખાવો થાય, પણ ક્યાંથી આવે છે, શાનો છે, કંઈ સમજાય નહીં. આ સ્પષ્ટ નિશાની છે કે કંઈક બહુ ખોટું થયું છે. અને પછી પ્રકૃતિ પણ વિચિત્ર વર્તન કરવા લાગે છે. હરણના મોટા મોટા ટોળા ઘર પાસે આવીને ઊભા રહી જાય, એકદમ શાંત, જાણે માણસનો ડર જ ના હોય.
અરે,
અને સૌથી વિચિત્ર તો એ કે ગુલાબી ફ્લેમિંગોનું ટોળું આવીને સ્વિમિંગ પૂલમાં બેસે છે. લોંગ આઇલેન્ડમાં ફ્લેમિંગો
ના હોય, આ તો બહુ અજુગતું કહેવાય. જાણે કુદરત પોતે જ કહી રહી હોય કે બધું ખોરવાઈ ગયું છે.
બરાબર, કોઈ અશુભ સંકેત જેવું. આ બધી ઘટનાઓ ખરેખર ડરાવણી છે.
અને આની પાત્રોના મન પર શું અસર થાય છે? પેલું ઘર જે શરૂઆતમાં એટલું સુંદર લાગતું હતું, એ ઘર હવે
જાણે એક સોનેરી પિંજરું બની ગયું છે. સુંદર છે, વૈભવી છે, પણ બહાર શું ચાલી રહ્યું છે એનાથી બચાવી શકે એમ નથી. પેલી મોટી કાચની બારીઓ જે પહેલા ખુલ્લાપણાનો અહેસાસ આપતી હતી,
હા, એ હવે અસુરક્ષાનો અહેસાસ કરાવે છે. હા,
અહીં લેખક આપણને પાત્રોના મનની અંદર લઈ જાય છે, એમના ડર, એમની શંકાઓ, એમની લાચારી. પેલું જેને કહેવાય ને મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ, એટલે કે બહાર શું થાય છે એના કરતાં પાત્રો અંદર શું અનુભવે છે એના પર ફોકસ વધારે છે. એનાથી પેલો ભય વધારે અંગત અને ઊંડો લાગે છે. ચાલો પાત્રોની જ વાત કરીએ. અમાન્ડા અને ક્લે, એ લોકો આ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે છે?
અમાન્ડા, જે એના પ્રોફેશનમાં સફળ છે, હંમેશા બધું કંટ્રોલમાં રાખવા ટેવાયેલી છે, એ અહીંયા સાવ લાચાર ફીલ કરે છે. એની પ્રેક્ટિકલ સ્કિલ્સ અહીં કામ નથી આવતી. શરૂઆતમાં જીએચ અને રૂથ પ્રત્યે જે અવિશ્વાસ બતાવે છે એ એના ઉદારવાદી દેખાવ પાછળ છુપાયેલો પૂર્વગ્રહ દેખાડી દે છે.
પણ પછી
જેમ જેમ પરિસ્થિતિ બગડે છે તેમ
એની મુખ્ય ચિંતા એના બાળકો બની જાય છે. એક માં તરીકેની એની જે ભયાનક લાચારી છે એ સામે આવે છે.
અને ક્લે,
એ તો પ્રોફેસર છે, બૌદ્ધિક માણસ છે. ક્લે એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં માને છે, પણ એક્શન લેવામાં થોડો પાછો પડે છે. એ સારો માણસ છે, પણ કટોકટીમાં નિર્ણય લેવાની હિંમત કદાચ ઓછી છે.
એની પેલી નૈતિક નિષ્ફળતાની વાત હતી ને?
હા, એ બહુ મહત્વની ઘટના છે. જ્યારે એ માહિતી લેવા બહાર જાય છે ત્યારે જીપીએસ વગર રસ્તો ભૂલી જાય છે, અને રસ્તામાં એક ગભરાયેલી, મદદ માંગતી સ્પેનિશ બોલતી સ્ત્રી મળે છે,
અને એ એને ત્યાં જ છોડીને ભાગી જાય છે ડરના માર્યા.
બરાબર. આ એની બૌદ્ધિકતા અને વાસ્તવિક સંકટ વચ્ચેનો ગેપ બતાવે છે, અને એ પણ કે આપણે ટેકનોલોજી પર કેટલા નિર્ભર થઈ ગયા છીએ.
હા, આ ટેકનોલોજીવાળો મુદ્દો તો બહુ જ અગત્યનો છે. આપણને એમ કે બધું આપણા કંટ્રોલમાં છે, પણ જેવું ઇન્ટરનેટ ગયું, ફોન ગયા, એટલે આપણે મૂળભૂત રીતે કેટલા લાચાર છીએ દેખાઈ આવે છે. હવે જીએચ અને રૂથની વાત કરીએ, ઘરના માલિકો, એમની પ્રતિક્રિયાઓ કેવી છે?
જીએચ એટલે કે જ્યોર્જ, એ શરૂઆતમાં જાણે બધું જાણતો હોય એવો લાગે છે. એ ફાઇનાન્સનો માણસ છે, દુનિયાદારીની સમજ છે. એ શાંતિથી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે છે, વિચારે છે કે શું થયું હશે, માર્કેટ ક્રેશ, સાયબર એટેક.
પણ એની પછી ખ્યાલ આવે છે કે એનું જ્ઞાન કે પૈસા અહીં કામ નથી આવવાના.
હા, ધીમે ધીમે એને પણ સમજાય છે કે એની સંપત્તિ, એના કોન્ટેક્ટ્સ, આ ઘર, કશું જ એમને આ અજાણ્યા સંકટથી બચાવી શકવાનું નથી. એનામાં જવાબદારીની ભાવના છે, પણ છે તો એ પણ લાચાર જ.
અને રૂથ, એ શરૂઆતમાં અમાન્ડા અને ક્લે પર થોડી વધુ શંકાશીલ લાગે છે.
હા, રૂથ વધારે સ્પષ્ટ વક્તા છે. પોતાના ઘરમાં આ અજાણ્યા લોકો આવી ગયા એ વાત એને ગમતી નથી. એની પ્રતિક્રિયા કદાચ એના જીવનભરના અનુભવોમાંથી આવી હોય, જ્યાં એને હંમેશા સાવધ રહેવું પડ્યું હોય.
પણ પછી એનો અને અમાન્ડાનો સંબંધ બદલાય છે, નહીં?
હા, જેમ જેમ સંકટ ઘેરું બને છે તેમ તેમ એ બે સ્ત્રીઓ વચ્ચે એક જટિલ સંબંધ બંધાય છે, જે પરસ્પર ડર અને માતૃત્વની જે કોમન ફિલિંગ છે એના પર આધારિત છે. ઘણીવાર એ પુરુષો કરતાં વધુ રિયાલિસ્ટિક લાગે છે.
અને બાળકો, આર્ચી અને રોઝ, એમના પર શું વીતે છે? આ બધામાં ટીનેજર્સ છે.
આર્ચી, જે શરૂઆતમાં ટિપિકલ ટીનેજર જેવો થોડો ઉદાસીન હોય છે, એના માટે આ સંકટ શારીરિક રૂપ લઈ લે છે.
એટલે
એ એકદમ રહસ્યમય રીતે બીમાર પડે છે. તાવ આવે છે, ઉલટી થાય છે, અને સૌથી ડરાવણી વાત, એના દાંત પડવા માંડે છે, એક પછી એક, વગર કારણે.
અરે બાપરે, આ તો બહુ જ વિચિત્ર અને ડરાવણું છે. એની પીડા તો વડીલોની લાચારીને ઓર ઘેરી બનાવતી હશે.
બરાબર. અને એ પેલી આધુનિક પેરેન્ટિંગની ચિંતાને પણ હાઇલાઇટ કરે છે. બાળકોને સુરક્ષિત રાખવાની તીવ્ર ઈચ્છા અને એ ન કરી શકવાની ભયાનક લાચારી.
પેલું વાક્ય છે ને નવલકથામાં, માતા પિતાના પ્રેમ જેવું શું લાગે છે, એક લાચારી જે એક પ્રકારની પવિત્રતા છે, એ અહીં બરાબર ફિટ થાય છે. અને નાની રોઝ,
રોઝ કદાચ સૌથી વધુ ઓબ્ઝર્વન્ટ છે. એ ચૂપચાપ બધું નોંધે છે. પેલો અવાજ, હરણનું આવવું, એ જાણે સમજી ગઈ છે કે કંઈક બહુ મોટું બદલાઈ ગયું છે.
એને પેલી ફ્રેન્ડ સિરીઝ જોવાનો બહુ શોખ હોય છે, નહીં?
હા, એ એના માટે જાણે જૂની સલામત દુનિયાનું પ્રતીક છે, એવી દુનિયા જ્યાં બધું અનુમાનિત હોય, જ્યાં અંતે બધું બરાબર થઈ જાય. આ નિશ્ચિતતા અને અંતની એની જે શોધ છે એ જેને વાર્તાના છેડા સુધી લઈ જાય છે.
તો વાર્તાનો અંત આવે છે કેવી રીતે? ખાસ કરીને આર્ચીની તબિયત બગડે છે, મદદ મળતી નથી, પછી
જ્યારે આર્ચીની હાલત ગંભીર બને છે ત્યારે જીએચ મદદ માટે એના કોન્ટ્રાક્ટર ડેની પાસે જાય છે. ડેની પેલો સર્વાઇવલિસ્ટ ટાઈપનો માણસ લાગે છે, જેણે આવી સ્થિતિ માટે તૈયારી કરી હોય.
પણ એ મદદ કરે છે?
ના, એ શંકાશીલ છે. કોઈ નક્કર મદદ નથી કરતો, બસ થોડી અસ્પષ્ટ ચેતવણીઓ આપે છે. આ મુલાકાતથી પેલું ક્લિયર થઈ જાય છે કે હવે કોઈ બહારથી મદદ નથી આવવાની. જે કરવાનું છે એમણે જાતે જ કરવાનું છે.
નવલકથામાં પેલું વાક્ય છે ને, દુનિયાના જ્ઞાન તંતુઓ કપાઈ ગયા હતા, એવી સ્થિતિ.
બરાબર એ જ. અને અંત એ તો લેખકે જાણી જોઈને બહુ અસ્પષ્ટ રાખ્યો છે.
રોજ પેલું બીજું ઘર શોધી કાઢે છે ને?
હા, એ ફ્રેન્ડ્સની છેલ્લી એપિસોડ જોવાની ધૂનમાં છુપાઈને બાજુના ખાલી ઘરમાં જાય છે. કદાચ એ ડેનીનું જ ઘર છે. ત્યાં એને એક આખું બંકર મળે છે.
બંકર? અંદર શું હોય છે?
બધું જ, ખાવાનું, પાણી, દવાઓ અને ડીવીડીનો મોટો ખજાનો. અને પુસ્તકનો અંત ત્યાં આવે છે જ્યાં રોઝ બહારની દુનિયાની પરવા કર્યા વગર ફ્રેન્ડ્સની છેલ્લી એપિસોડ જોવા બેસે છે.
વાહ, આ અંત તો ખરેખર વિચારતા કરી દે એવો છે. કોઈ ક્લોઝર નહીં, કોઈ જવાબ નહીં. આખી નવલકથામાં લેખકે જે રીતે તણાવ જાળવી રાખ્યો છે અને અંતે આ અસ્પષ્ટતા, એ જ એની તાકાત છે મને લાગે છે.
ચોક્કસ. અને અહીં લેખકની શૈલીની વાત કરવી પડે. પેલો તૃતીય પુરુષ સર્વજન્ય કથનકારનો ઉપયોગ કરે છે ને?
હા, એટલે કથા કહેનાર જાણે પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ જાણે છે. આપણને અમાંડાનો પૂર્વગ્રહ, ક્લેનીની લાચારી, જીએચની ચિંતા, બધાના વિચારો ખબર પડે છે.
એનાથી પાત્રો વધારે જીવંત લાગે છે. અને ક્યારેક કથનકાર આપણને એવી માહિતી પણ આપે જે ઘરની અંદરના પાત્રોને નથી ખબર, જેમ કે બહારની દુનિયામાં બીજે ક્યાંક શું થઈ રહ્યું છે.
પેલો ડ્રામેટિક આયરની કહેવાય, એનાથી તણાવ ઓર વધે છે.
બરાબર. અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સરસ છે. પેલું વૈભવી ઘર, જે પહેલા સુરક્ષા હતું, પછી પિંજરું બની જાય.
હરણનું ટોળું, જે પ્રકૃતિમાં આવેલા બદલાવનું અને એક મૂક સાક્ષીભાવનું પ્રતીક છે. અને રોઝ માટે ફ્રેન્ડ્સ, ભૂતકાળની સ્થિરતા અને આરામનું પ્રતીક.
અને સૌથી અગત્યનું પેલી અસ્પષ્ટતા, સંકટનું કારણ શું એ ક્યારેય કહેવાતું નથી.
હા, અને એ જ આપણને, વાચકને, પાત્રો જેવી જ દર અને અનિશ્ચિતતાની સ્થિતિમાં મૂકી દે છે. આપણે પણ અંધારામાં જ રહીએ છીએ.
જાણે લેખક કહેવા માંગતા હોય કે કેમ થયું એના કરતા શું થયું અને એમાં આપણે કેવું વર્તન કર્યું એ વધુ મહત્વનું છે.
તો આટલી ચર્ચા પછી આ નવલકથા કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તરફ આપણું ધ્યાન દોરે છે, આપણે શું તારવી શકીએ?
મને લાગે છે પહેલું અને સૌથી સ્પષ્ટ તો એ જ કે આપણી આ કહેવાતી સભ્યતા, આપણું આખું માળખું કેટલું નાજુક છે, એક ઘટના એને હચમચાવી શકે છે.
પત્તાના મહેલ જેવું.
હા, બીજું, સંકટ સમયે આપણા સામાજિક ભેદભાવ, જાતિ, વર્ગ એ કેટલા અર્થહીન બની જાય છે, પણ સાથે સાથે આપણા ઊંડા પૂર્વગ્રહો પણ કેવી રીતે બહાર આવે છે એ પણ દેખાય છે.
અને ટેકનોલોજી પરની આપણી નિર્ભરતા, પેલું નિયંત્રણનો ભ્રમ, જેવું એ ગયું એટલે આપણે કેટલા દિશાહીન.
બરાબર. અને પેલી પેરેન્ટિંગની વાત, પોતાના બાળકોને બચાવવાની તીવ્ર વૃત્તિ અને એ ન કરી શકવાની લાચારી, એ ભય અહીં ખૂબ જ વાસ્તવિક લાગે છે. આર્ચીની બીમારી એનું મૂર્ત સ્વરૂપ છે.
અને પેલો અજ્ઞાતનો ભય, કારણ કે આપણને ખબર જ નથી કે દુશ્મન કોણ છે કે શું છે. આ અજાણ્યું હોવું જ એને વધુ ડરામણો બનાવે છે.
હા, જાણે દુનિયાનો અંત કોઈ મોટા ધડાકા સાથે નહીં, પણ ધીમે ધીમે અસ્પષ્ટ રીતે આવી શકે છે. પેલું વાક્ય છે ને, દુનિયાનો અંત આવી રહ્યો હતો, પણ એ નવું નહોતું. કોઈકના માટે તો દુનિયા હંમેશા ખતમ થતી જ હોય છે.
આ નવલકથા કોઈ સહેલા જવાબ નથી આપતી. એ એક અસ્વસ્થતાની લાગણી છોડી જાય છે.
પણ કદાચ એટલી જે આટલી અસરકારક છે, એ આપણને આપણી આસપાસની દુનિયાની નાજુકતા વિશે, આપણી પોતાની અનિશ્ચિતતાઓ વિશે વિચારવા મજબૂર કરે છે.
ખરેખર. અને એ પણ યાદ અપાવે છે કે ગમે તેવી અરાજકતા હોય, માણસ હંમેશા કોઈક વાર્તા, કોઈક અર્થ, કોઈક પ્રકારની નિશ્ચિતતા શોધવાનો પ્રયત્ન કરતો જ રહે છે,
ભલે પછી એ ફ્રેન્ડ્સની છેલ્લી એપિસોડ જોવામાં જ કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.